अगर्थाविव संप्रुक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ पार्वती परमेश्वरौ अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः मुखं करोति वाचालम् पंगुं लंगयते गिरिं यत्कृपातमहं वंदे परमानन्दमाधवं परमानन्दमाधवं
ભક્તિની વ્યાખ્યા દેવર્ષિ નારદજીએ પોતાના ભક્તિ દર્શનમાં આપી. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. ભક્તિ એ અસ્મિન એટલે પરમાત્મામાં પરમ પ્રેમમયી છે. પરમ પ્રેમમયી મનની ભાવના, પરમ પ્રેમમયી મનની વૃત્તિ. પરમ પ્રેમથી પ્રેરાઈને માનવ જ્યારે પરમાત્માને પામવાને માટે તૈયાર થાય, પરમાત્માને પામવાને માટે પુરુષાર્થ કરે, સંકલ્પ કરે, ત્યારે એના જીવનની અંદર ભક્તિનો અથવા તો પરમાત્માની પ્રીતિનો પ્રાદુર્ભાવ થયો તેમ મનાય છે. એટલે ભક્તિનો પ્રાણ છે પરમ પ્રેમ. પરમ પ્રેમ સિવાય ભક્તિ પરિપૂર્ણ બની શકે? છેવટે તો એમાં પ્રેમ જોઈએ જ, અને પ્રેમ હોય તો જ ભક્તિ સફળતા પર પણ પહોંચી જાય. જેમ મંદિર હોય, મંદિરનો પાયો ઘણો સુદૃઢ હોય, મજબૂત હોય, મંદિર શિખરબંધી હોય, ઉપર સુવર્ણનો કળશ હોય, સુંદર મજાની ધજા મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવી હોય, મંદિરનું ગર્ભદ્વાર પણ ઘણું સુંદર હોય, અંદર સંગે મરમરની લાદીઓ પણ બિછાવવામાં આવી હોય, જાજમો પણ સારી રીતે પાથરવામાં આવી હોય, પૂજારી પણ સારામાં સારું શોધી કાઢવામાં આવ્યો હોય, મંદિરની પૂજા કરવાને માટે ધૂપ દીપ નૈવેદ્ય વગેરે સામગ્રીઓ પણ એકઠી કરવામાં આવી હોય, પરંતુ આ બધું હોવા છતાં મંદિર ત્યાં સુધી પરિપૂર્ણ બનતું નથી જ્યાં સુધી તે મંદિરમાં મૂર્તિ જ ના હોય. મૂર્તિ ના હોય તો પછી મૂર્તિ વગરનું મંદિર મંદિર કહેવાતું નથી. મૂર્તિ હોવી જોઈએ, પછી જ પૂજારીની પણ શોભા, પછી જ ધૂપ દીપ નૈવેદ્ય પણ પોતપોતાનું કામ કરી શકે, અને મૂર્તિ હોય તો પછીથી ગર્ભદ્વાર પણ સુશોભિત બને, મૂર્તિ હોય તો શિખરબંધી મંદિર પણ મંગલમય લાગે, અને મૂર્તિ હોય તો સુવર્ણનો કળશ અને શિખર ઉપરની ધ્વજા તે પણ શોભી ઉઠે છે. મૂર્તિ વગર બધું જ અધૂરું. એવી રીતે મંદિર પણ હોય, તીર્થ પણ હોય, યજ્ઞયાગ પણ હોય, હોમ હવનાદિ પણ હોય, ભગવત કથા પણ હોય, દેવ દર્શન પણ હોય, સરિતાના સ્નાન પણ હોય, બધું જ હોય, પરંતુ પ્રેમ ના હોય, પરમાત્માની પ્રીતિ ન હોય તો ભક્તિરૂપી મંદિર પરિપૂર્ણ બનતું નથી. ભક્તિરૂપી મંદિર અધૂરું બની જાય છે. એટલે પ્રેમ છે એ ભક્તિનો આત્મા, ભક્તિનો પ્રાણ છે. જેના વગર શરીર ટકી શકે નહીં, આત્મા વગર તેવી રીતે પ્રીતિ વગર, પ્રેમ વગર ભક્તિ જીવી શકતી નથી. થોડોક વખત એને બનાવટી કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવે, પરંતુ દીર્ઘકાળ પર્યંત પછીથી તે માનવ જીવી શકે નહીં. એવી રીતે ભક્તિ પણ પરમાત્માની પ્રીતિ સિવાય પરિપૂર્ણતા ધારી શકતી નથી. એટલે જેટલા પણ સાધનો છે તે બધા જ સાધનોનું લક્ષ્ય તો છેવટે પરમાત્માની પ્રીતિનો પ્રાદુર્ભાવ કરવાનું જ છે. સત્સંગ પણ એટલા માટે જ છે, દેવ દર્શન પણ એટલા માટે જ કરવામાં આવે છે, તીર્થોનો પ્રવાસ, તીર્થોની યાત્રાનો પણ એ જ મોટામાં મોટું લક્ષ્ય છે, એને માટે જ તીર્થયાત્રા કરવામાં આવે છે. કર્મકાંડોનું મહત્વ પણ એટલા જ પૂરતું છે, નામ સ્મરણ પણ એટલા માટે જ કરવામાં આવે છે કે છેવટે આ ભૂગર્ભની અંદર વહેનારો પરમાત્માનો પ્રેમ પ્રબળતા ધારણ કરે અને બહાર વહેવા માંડે, મનુષ્યના સમસ્ત વ્યક્તિત્વની અંદર તે પ્રેમ વણાઈ જાય, ગોથાઈ જાય. એને માટે આ બધા જ સાધનોનો સહારો લેવામાં આવે છે. એટલે નારદજી કહે છે કે પરમાત્માનો પ્રેમ તે ભક્તિનું અનિવાર્ય અંગ મનાય છે, તે સિવાય પરમાત્માની ભક્તિ સુદૃઢ બની શકતી નથી, સંપૂર્ણતા પર પહોંચી શકતી નથી. અને જ્યારે પ્રેમ ભક્તના જીવનમાં જાગે ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે પરમાત્મા દૂર રહી શકતા નથી. સ્વભાવ છે, પરમાત્માનો સ્વભાવ છે. જીવ જ્યારે તૈયાર થઈ જાય શિવને મળવાને માટે તો પછી શિવ પણ જીવ વગર રહી શકતા નથી. સરિતા જ્યારે સરકવા માંડે સમુદ્રની દિશામાં, અભિસરણ કરવા માંડે તો સમુદ્ર તરફનું અંતર પણ શનૈહી શનૈહી ગ્રેજ્યુઅલી કપાતું જાય છે. છેવટે એક દિવસ સરિતા સમુદ્રને ભળી મળી જાય અને સમુદ્ર પછી સરિતાને પોતાની અંદર સમાવી લે છે. આ પ્રેમ જ્યારે ભક્તના જીવનની અંદર જાગે છે ત્યારે એને સંસારના કોઈ પણ પ્રકારના પદાર્થોની રૂચિ અથવા તો આસક્તિ અથવા મમતા રહી શકતી નથી. ઘરમાં કેટલીક વાર આપણે જોઈએ છીએ બાળક માતાને માટે રડવા માંડે, બાળકને ભૂખ લાગી હોય અથવા તો બાળકને દૂધ પીવાની ઈચ્છા હોય તો બાળક રુદન કરવા માંડે, માતા ઘરના કામોમાં ગોથાયેલી હોય બાળકના રુદન તરફ પર્યાપ્ત ધ્યાન સૌથી પ્રથમ આપે, એને એમ થાય કે હમણાં બાળક છાનું રહેશે. બાળક રડવા જ માંડે એટલે પછી કેટલીક વાર માતા એને રમવાને માટે રમકડું આપે. બાળક જો રમકડાને જોયા પછીથી રડવાનું મૂકી દે અને માતાની પાસેથી ભોજન અથવા તો પયનું પાન કરવાનો ભાવ પણ છોડી દે તો પછી માતા પોતાના ગૃહ કાર્યની અંદર ગોથાઈ જાય, બાળક તરફ પછીથી તેનું ધ્યાન જતું નથી. પરંતુ બાળક જો રમકડાને પણ ગણકારે નહીં, રમકડાને જોયા પછી પણ બાળક રડવાનું ચાલુ જ રાખે તો કેટલીક વાર માતા એની આગળ કોઈ મિષ્ટ પદાર્થ મૂકે છે. એ મિષ્ટ પદાર્થ જોઈને પણ જો બાળક પ્રસન્ન થઈ જાય, સંતુષ્ટ થઈ જાય તો પછીથી માતા પોતાના કાર્યમાં રત બની જાય છે. કેટલાક બાળકો રમકડાઓથી પણ સંતોષાતા નથી, કેટલાક બાળકો મિષ્ટ પદાર્થોથી પણ તૃપ્ત થતા નથી, રડતા જ ચાલે છે. ત્યારે પછી માતા સમજી જાય છે કે હવે તો મારી જ આવશ્યકતા હોય તેવું લાગે છે, હું પોતે બાળકની પાસે નહીં જાઉં ત્યાં સુધી બાળક સંતોષપૂર્વક રમવાનું નથી અને મને કામ કરવા દેવાનું પણ નથી, એ રડ્યા જ કરશે, મારું ધ્યાન પોતાના તરફ ખેંચ્યા જ કરશે. પરમ પ્રેમ કેવો હોય તે જાણવા માટે આપણને આ બાળકના જીવનમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. ભક્તના જીવનમાં પણ જ્યારે પરમ પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે કેટલીક વાર પરમાત્મા તેના માર્ગમાં રમકડાઓ મૂકે છે. સિદ્ધિરૂપી રમકડાઓ, નાની સિદ્ધિઓ, મોટી સિદ્ધિઓ, આ બધા એક પ્રકારના રમકડા જ છે. અને કેટલાય સાધકો, કેટલાય પરમાત્માને પંથે પ્રયાણ કરનારા પ્રવાસીઓ, અધ્યાત્મ માર્ગના કેટલાય આરાધકો આવા નાના મોટા રમકડાઓને જોઈ સંતુષ્ટ થઈ જાય છે, પોતાના ધ્યેયને અથવા તો પોતાના લક્ષ્યને ભૂલી જાય છે. પરમાત્માને ભજવાનું, આગળ ને આગળ આધ્યાત્મિક માર્ગે વધવાનું છોડી દે છે, એટલે પછીથી એમની સાધના અધૂરી રહી જાય છે. પરંતુ કેટલાક ભક્તો સંસારના સિદ્ધિરૂપી રમકડાઓથી પણ સંતોષ પામતા નથી, પ્રસન્ન થતા નથી. તે તો પરમાત્માના પ્રેમથી પ્રેરાઈને પરમાત્માને પામવાને માટે ઉત્સુક બને છે, આતુર ને આતુર થઈને ક્રંદન કરવા લાગે છે. એમને પરમાત્માના દર્શન સિવાય ચેન પડતું નથી. ત્યારે કેટલીક વાર પરમાત્મા તેમના માર્ગની અંદર તેમની કસોટી કરવાને માટે મીઠાઈઓ મૂકે છે. લોકેશણા મીઠાઈઓ છે, પ્રતિષ્ઠા, માન, પાન, સંપત્તિ, સાયબી, સુખ સાયબી, આ બધી મીઠાઈઓ, મિષ્ટ પદાર્થો પરમાત્મા ભક્તના અથવા સાધકના માર્ગમાં જીવનમાં મૂકે છે. અને કેટલાય સાધકો પછીથી આ લોકેશણાના મોહપાશમાં અટવાઈને અથવા પડીને સંપત્તિ અને બહારની સાંસારિક સુખ સાહેબીના કેફમાં પડીને પરમાત્માને ભૂલી જાય. પોતાને જે કરવાનું હોય, પોતે જેને માટે ભક્તિનો માર્ગ ગ્રહણ કર્યો હોય, તે જીવનના ધ્યેયનું વિસ્મરણ કરી બેસે છે. પરંતુ જે સાધકોના જીવનની અંદર વિવેક અને વૈરાગ્ય બળવાન હોય, જે સાધકોના જીવનની અંદર ભક્તિનો રંગ પૂર્ણપણે લાગેલો હોય, જેમને પરમાત્માની જ લગન અથવા તો પીપાસા હોય, તેવા ભક્તો આ લોક અને પરલોકના સુખોપભોગોથી પણ સંતોષાતા નથી. તેમને આ લોકની નાની અથવા મોટી સિદ્ધિઓ પ્રભાવિત કરી શકતી નથી, અટકાવી શકતી નથી, તેમના મનને આસક્ત કરી શકતી નથી. તો તેવા ભક્તો તો પરમાત્માના દર્શનને માટે જ બેચેન બની જાય છે. પરમાત્માના દર્શનની જ ઈચ્છા રાખી આગળ ને આગળ પોતાની સાધના કરી રાખે છે. જ્યાં સુધી પરમાત્માનું સુમધુર મુખ જોવા મળે નહીં, જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય નહીં, આત્મદર્શન થાય નહીં, ત્યાં સુધી આ સાધકોને અથવા ભક્તોને, અધ્યાત્મ માર્ગના પ્રવાસીઓને ચેન પડતું નથી, શાંતિ સાંપડતી નથી. જ્યારે ભક્તની અથવા સાધકની આવી લગ્ની થઈ જાય છે ત્યારે પરમાત્મા પોતાના સ્વરૂપને આવા સાધકની આગળ અથવા તો ભક્તની આગળ પ્રગટ કરે છે, પોતે એમની આગળ પ્રગટી અને એમને શાંતિ આપે છે. તો જ્યાં સુધી આટલો બધો પ્રેમ અને એ પ્રેમથી પ્રેરાયેલો ભોગ સાધકના જીવનની અંદર જોવા મળતો નથી, ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકતો નથી, ત્યાં સુધી પરમાત્માની પરમ કૃપા અનુભવી શકાતી નથી. અને એને માટે જ ભગવાને ગીતામાં કહ્યું, મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. હે અર્જુન, હજારો મનુષ્યો સંસારમાં છે, એમાંથી બહુ જ થોડા માનવો, ઘણા થોડા, એ ફ્યુ નહીં, ફ્યુ, બહુ જ વિરલ પુરુષો છે એવા કે જે પરમાત્માને માર્ગે, સિદ્ધિને માર્ગે, પોતાના જીવનની આધ્યાત્મિક ઉન્નતિ કરવાને માટે વિચારો કરે છે, યોજનાઓ બનાવે છે, સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે. અને એવા પ્રયત્ન કરનારાઓ જે હજારો હોય, એમાંથી પણ કોઈ એક જ ભગવાન કહે છે, આ માર્ગમાં આવનારા પ્રલોભનો, ભયસ્થાનો, રમકડાઓ, મિષ્ટ પદાર્થો, તેમની અંદર પણ આસક્ત થયા સિવાય આગળ ને આગળ વધે છે અને છેવટે મારી પાસે પહોંચી જાય છે. મનુષ્યાણામ સહસ્રેશુ कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्वतः कश्चिन्मां वेत्ति तत्वतः तात्विक रीते मने कोईक ज जाणी ले छे कोईक ज मारी पासे पहोंची ले छे तो जेना जीवननी अंदर पण प्रेम पैदा थई जाय छे तेने परमात्मानी प्राप्ति सिवाय कोई पण प्रकारे संतोष वर्तो नथी कोई पण रीते चैन पड़तो नथी ए तो आगळ ने आगळ चाले छे जेवी रीते संसारना विषयोमां जेने आसक्ति अथवा ममता होय छे तेने संसारना विषयों सिवाय चैन पड़तो नथी रामकृष्ण परमहंस देवे पोताना भक्तोनी आगळ एक नानी सरखी घटना कही बताई एक माछीमारनी स्त्री हती ए माछीमारनी स्त्री आजूबाजूना गामोमां माछला वेचवा माटे जती हती माछला वेचवा माटे जती वळी पाछी पोताना गाममां पहोंची जती एना उपर ज पोतानी आजीविका चलावती हती एक वार चोमासाना दिवसो हता माछीमारनी स्त्री माछला वेचवाने माटे पोताना गामने छोड़ीने आजूबाजूना गामोमां गई दूर सुधी चाली गई माछलाओ पूरेपूरा वेचाई गया पछीथी पोताना घेर पाछी वळवाने माटे आवी रस्तामां मुसळधार वरसाद पड्यो एने थयुं के आवा वरसादमां हूँ घेर हवे वेळासर पहोंची शकीश नहीं तो रस्तामां जे गाम आवे छे ए गामनी अंदर આપણા એક ઓળખીતા ભાઈ રહે છે ઘણા વખત એ કહ્યા કરે છે કે અમારા મહેમાન કોઈક વાર બનજો નહીં અમારે ત્યાં કોઈક વાર આવજો નહીં તો આપણે આજે એમના મહેમાન બનીએ તો શું ખોટું રાત્રે મુકામ કરીશું અને સવારે વળી પાછા વિદાય થઈ અને આપણે ગામ પહોંચી જઈશું એટલે માછીમારની જે સ્ત્રી હતી તે રસ્તામાં આવનારા ગામમાં ગઈ અને ત્યાં એના જે પરિચિતો હતા એની પાસે ગયા પછીથી એણે કહ્યું કે આજે તો હું તમારે ત્યાં રહેવાની છું એટલે ઓળખીતા જે માણસો હતા એમને ઘણી પ્રસન્નતા થઈ એમને થયું કે બહુ સારી વાત થઈ ગઈ સારામાં સારી રીતે આગતા સ્વાગતા એ સ્ત્રીની કરવામાં આવી સારી પેઠે જમાડવામાં આવી સુખ દુઃખની વાતો બધાએ ભેગા થઈને કરી અને પછી રાતનો સમય થયો એટલે સુવાને માટેની સુવ્યવસ્થા તૈયારી પણ કરવામાં આવી લગભગ એકાદ બે કલાક વીતી ગયા પછીથી ઘરની જે યજમાન સ્ત્રી હતી એ યજમાન સ્ત્રીને થયું કે જરા જોઉં તો ખરે આ સ્ત્રીને ઊંઘ આવી છે કે નથી આવી અથવા એને કોઈ પદાર્થની આવશ્યકતા છે કે નહીં જરા જોઉં તો ખરી એટલે તેના ખંડમાં એ સ્ત્રી જોવા માટે ગઈ નાનો સરખો દીવો બળતો હતો અને તે સ્ત્રીને જોયા પછી એમ લાગ્યું કે આ સ્ત્રીને ઊંઘ આવતી નથી કારણ કે વચ્ચે વચ્ચે તે સ્ત્રી પાસા બદલ્યા કરતી હતી ઘસઘસાટ ઊંઘતી નહોતી એક સરખી પણ ઊંઘતી નહોતી એને ઘણી નવાઈ લાગી કે આજે આ સ્થાન બદલાઈ ગયું છે એટલા માટે કદાચ ઊંઘ નહીં આવતી હોય આ સ્ત્રી ત્યાં તો એણે પુષ્પો મૂકેલા હતા ખંડને સજાવવાને માટે અને ખંડને સુવાસિત સુગંધીદાર કરવાને માટે અગરબત્તીઓ સળગાવવામાં આવી હતી પહેલા ધૂપ પણ ત્યાં કરવામાં આવ્યું હતું અને જે પલંગ હતો સ્ત્રીને માટે તૈયાર કરવામાં આવેલો તે પલંગની ચાદર પર તેના ગાડલા ઉપર સુગંધીદાર અત્તર પણ છાંટવામાં આવ્યા હતા કે જેથી તે સ્ત્રીને સ્વર્ગ સુખ જેવો અનુભવ થાય અને શાંતિથી તે સ્ત્રી બીજું બધું જ ભૂલીને ઊંઘી જાય પરંતુ સ્ત્રી ઊંઘતી નહોતી ઊભી રહી તે સ્ત્રી ત્યાં જોવા માટે થોડા વખત સુધી ને થોડા વખતમાં તો કેટલાય પાસા ફેર્યા એ સ્ત્રી છેવટે તે સ્ત્રીના મનની અંદર એક વિચાર સ્ફુર્યો તે સ્ત્રીને થયું કે આ ઊંઘતી કેમ નહીં હોય ને તરત જ એ માછીમાર સ્ત્રીનો ટોપલો જે હતો માછલાઓ ટોપલો તો ખાલી થઈ ગયેલો પણ એની અંદર માછલાઓની દુર્ગંધી તો હતી જ તો એ ટોપલા ઉપર થોડું પાણી અણી છાંટ્યું અને છાંટીને પછીથી પેલી જે માછીમાર સ્ત્રી પલંગ ઉપર સૂતી હતી તેના બિલકુલ મોઢાની પાસે આ ટોપલો લઈ જઈને મૂકી દીધો. એટલે થોડા જ વખતમાં ઘડીના છઠ્ઠા ભાગમાં એ માછીમારની સ્ત્રી આ સુંદર મજાની ખુશ્બોને પ્રાપ્ત કરી અને ઘસ ઘસા ટૂંગી ગઈ, તેના નાક બોલવા લાગ્યા. એટલે પેલી સ્ત્રી ત્યાંથી પાછી વળી. પ્રભાતનો પ્રથમ પ્રહર થયો, એ સ્ત્રી જાગી. એટલે પછી પેલી સ્ત્રીએ પૂછ્યું કે રાત્રે તમને ઊંઘ આવતી હતી? એટલે પેલી માછીમારની સ્ત્રીએ કહ્યું કે મને રાત્રે બરાબર ઊંઘ આવતી નહોતી. સ્થાન બદલાઈ ગયું એટલે ઊંઘ આવતી નહોતી. સ્થાન તો બદલાઈ ગયું પણ વાતાવરણ પણ બદલાઈ ગયું. હું કોઈ દિવસ આ રીતે ફૂલ અને અગરબત્તીઓની પાસે સુવા ટેવાયેલી નથી. પણ ઘણું સારું થયું, રાત્રે કોણ જાણે કોણ આવ્યું મારા ઓરડામાં અને મારો ટોપલો મારા નાક પાસે મૂકી ગયું, એટલે એવી હું સૂઈ ગઈ છું કે બધો જ થાક મારો ઉતરી ગયો છે. રામકૃષ્ણ પરમહંસ દેવ પોતાના ભક્તોને કહેતા હતા કે આવી રીતે જેનું મન માછલામાં જ છે, દુર્ગંધીમાં જ છે, એને તમે સુગંધીદાર પદાર્થો આપો, ફૂલો આપો, અત્તરો આપો, અગરબત્તીઓ આપો, તો પણ એને આનંદનો અનુભવ થવાનો નથી. તેનું મન તો ત્યાં જ જવાનું છે. જે વિષય છે તેને વિષય રસમાં જ આનંદ આવવાનો. એની આગળ ધર્મની વાતો કરશો તો કોઈ પણ પ્રકારનો હેતુ સરશે નહીં, ભેંસ આગળ ભાગવત જેવું થવાનું. એટલે થોડોક પણ અધિકાર જ્યાં સુધી માણસનો તૈયાર થાય નહીં ત્યાં સુધી એને ધર્મની વાતોમાં, ભક્તિની વાતોમાં, પરમાત્માના પ્રેમની વાતોમાં, જ્ઞાનની ચર્ચાઓમાં જેવો જોઈએ તેવો રસ મળતો નથી. અને જેને પરમાત્માની વાતોમાં જ રસ છે, ભક્તિની વાતોમાં જ રસ છે, તેવા માણસને તો તમે ખરાબ સ્થાનમાં મૂકો તો એને જરાય આનંદ નહીં આવવાનો. તેને તે ગમવાનું નહીં, એને તે વાતો નહીં ગમે, સંસારની વાતો નહીં ગમે. અને જેને સંસારમાં રસ છે તેને ભગવાનની વાતો, પરમાત્માની વાતો, આત્મકલ્યાણની વાતો તેટલી બધી નહીં ગમે. આપણે કહીશું કે વહેલા ઉઠો નહીં, તો કે શા માટે ઉઠીએ, નિરાતે ના ઉઠીએ? નિરાતે ઉઠીશું. આપણે કે ઉઠીને જરા પ્રાર્થના કરો ને, તો કે કોની કરવાની છે? આપણે કે પરમાત્માની કરવાની છે, તો વિષય માણસ કહેશે કે પરમાત્માની પ્રાર્થના આપણે શા માટે કરીએ? પરમાત્માને ગરજ હોય તો આપણી પ્રાર્થના ન કરે, આપણે વળી પરમાત્માની પ્રાર્થના કરવાની છે. આપણે શ્રી વિષય માણસને કહીશું કે જરા ઉઠીને માળા લઈને કે માળા સિવાય જપ કરો ને, તો નકામી આંગળીઓ જ કેસે દુખાડવાની છે ને. શા માટે જપ કરવાથી કાંઈ ફાયદો થાય છે? તમે જપ કર્યા તો કાંઈ એકાદ બંડલ ડોલરનું આવ્યું હતું તમારી પાસે, શા માટે અમે જપ કરીએ? નકામો ટાઈમ બરબાદ જ કરવાનો છે. એને બદલે બિયર પિયર કાંઈ પીએ તો પેટમાંય થોડું જાય, આ જપથી તો કાંઈ લાભ થતો નથી. વિષય માણસને આપણે કહીએ કે જરા ગીતાનો એકાદ અધ્યાય વાંચો ને, તો કે મોટું ગીતાના એકાદ અધ્યાયને વાંચીને ટાઈમ બગાડવો, એના કરતા ટેલિવિઝન જ ના જોઈએ આપણે? તે વળી ગીતાનો અધ્યાય વાંચીએ, તમને વળી આવું ક્યાંથી ઉજ્યું? જરા સારા જ ક્લિનિકમાં જજો, સારા ડાક્ટરને બતાવજો, મગજમાં કાંક આગું પાછું થયું હોય તો હડકું કરી દે. આપણે એને સારી વાત બતાવીએ, ધર્મની વાત, જેને સારી આપણે માનીએ છીએ, તે કે ચાલો ને ભાઈ અત્યારે મજાનું છે, ગુજરાતી મંડળનો હોલ છે, જાજેમો પાથરેલી છે, કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી, ચાલો ને ઘડી બે ઘડી ચાલો, કોઈ પણ પ્રકારની ફી નથી, મફત છે, ફીને બદલે ફરી છે, બધું એફઆરઈ છે, ચાલો ને શું વાંધો આવવાનો છે? તો પછી કહેશે હવે તમે મોટા બહુ વખત થઈ ગયા અને અહીંયા આવીને તમે આવા વિવલા થશો તો પછી શું તમને મળવાનું છે? એ તો બધા નવરા લોકો જાય ને બેહે, તમે કઈ નવરા જેવા છો? એના કરતા જરા અમન ચમન કરો, આવો થોડુંક પીએ, આવો થોડા ગપ્પા મારીએ, આ વળી શું તમને વળી લે લાગી અત્યારથી ત્યાં હોલમાં જવાની, નકામાં જાઓ છો. સમજી ગયા? તેમને ગમતું નથી. પણ જેને રસ છે ને, એ તો વહેલા આવી જાય. હીરાભાઈ બારણા બંધ કરીને અંદર બેઠા હોય તો બહાર પણ ઉભા રહે, પાછા ન જાય. રસ હોય તો કે હમણાં બારણા ઉમરશે, પણ આપણે ઘેર જવું નથી, અંદર હોવું જ જોઈએ કોઈ, તો જ બારણા બંધ છે ને. વરસાદ વરસતો હોય તોય જાય, બીજા એનું મન ભાગી નાખે કે આજે તો વરસાદ છે ને, આજે વળી જવાનું? એટલે વરસાદ તો આજ આ કરે એમાં અમને શું મોટી વાત છે? આપણે તો પ્રેમનો વરસાદ, જ્ઞાનનો વરસાદ, સત્સંગનો વરસાદ, તેનો પણ લાભ લેવાનો છે. માટે આપણે તો જોઈશું કોને આવું થાય છે. જે કંઈક સંસ્કારો લઈને આવે છે તેને આવું થાય છે, અને જે વિષય છે એને જુદા જ વિચારો આવ્યા કરે છે. એટલે આપણે ત્યાં કવિઓએ કહ્યું, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉર માઠરે. પ્રેમ અંશ અવતરે, પહેલા કંઈક પ્રેમ થઈ ગયો હોય અને એના સંસ્કારો હોય તો પ્રેમ રસ તેના ઉર માઠરે. કે જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉર માઠરે. તેના જોડમાં પ્રેમ રસ ઠરે છે. કે છે કે સિંહણ કેરૂ દૂધ હોય તે કનક પાત્ર માઠરે. સિંહણનું દૂધ હોય તો તે સોનાના પાત્રમાં જ રહી શકે, બીજા પાત્રમાં રહી શકે. વગર વંશીને વમન કરાવે, ઉપનિષદો ચરે, પ્રેમ રસ તેના ઉર માઠરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉર માઠરે. તેના જુરબાટ છે, તે જાય છે અને કહેવું પડતું નથી. કેવું પડતું નથી કે બાળાનો લઈને જ બની જાય. એવું જ પડતું નથી ગીતા વાંચ્યું, વાંચવા જ મળી જાય એને એમાં જ આનંદ આવે. સંતોને જોઈને ત્યાં પાસે જ પહોંચી જાય તો જ એને આનંદ આવે છે. પૂર્વનું કાંઈક ભાથું લઈને આ જીવ આવ્યું છે એટલે સન્માર્ગ ગાવી તે રીતે જ આગળ ચાલ્યા કરે છે. અને બીજાને વાર લાગે છે, વિષય જીવોને થોડી વાર લાગે છે, એમને ઘણું બધું સમજાવીએ છીએ તો પણ વખત વીતી જાય છે. એમને જે વૈરાગ્યવાળા સમજદાર જીવો છે ને, તે કાઠિયાવાડી ઘોડી જેવા હોય. એ કાઠિયાવાડી ઘોડીની પાસે હજુ તો તમે પહોંચો, હજુ તો તમે ઉપર પગ મૂક્યો ન હોય, હજુ ઉપર બેઠા ન હો, એટલી વારમાં તો કાઠિયાવાડી ઘોડી દોડા દોડ કરવા માંડે. જરાક જો તમે જાગ્રત ન હો તો તમને નીચે પાડી દે. પરંતુ જ્ઞાન વૈરાગ્યની માત્રા જેમની અંદર ઓછામાં ઓછી હોય તે કોના જેવા છે? ગધેડા ને ડફડા તેના જેવા છે. મારે આ જ કરો પણ તે ઉઠે જ નહીં. ભેંસ તળાવમાં ગઈ હોય અને ત્યાં આગળ કાદવમાં લાંબી થઈને પડી હોય, સરસ મજાનું શવાસન કરતી હોય, હવે એને તમે ગમે તેટલી બહાર કાઢવાની કોશિશ કરો એ બહાર નીકળતી નથી. વિષય જીવોને તમે ગમે તેટલી કોશિશ કરો બહાર કાઢવાની માટે, સંસારની અસારતા સમજાવવાની માટે, છતાં પણ તે જીવો સહેલાઈથી બહાર નીકળી શકતા નથી. એટલે ભગવાન કહે છે, મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતિ સિદ્ધય. હજારોમાંથી કોઈ એક જ પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરનારા જે હજારો છે તેમાંથી પણ કોઈ એક જ વિરલાઓ જ, જેમની અંદર પ્રબળ જ્ઞાન હોય, અસાધારણ વૈરાગ્ય હોય, શમદમાદિ સાધનો બહુ સારા પ્રમાણમાં હોય, તેવા કોઈ વિરલાઓ જ પરમાત્માને માર્ગે વળે છે. અને તે પછી કોઈ પણ પ્રકારની પરવા કરતા નથી, પ્રતિકૂળતાની પરવા કરતા નથી, વિઘ્નોથી કોઈ પણ રીતે ગભરાતા નથી, ડરતા નથી. દર્દ એમના જીવનમાં આવે તો પણ ડરતા નથી, આગળ ને આગળ રસ્તો કરતા જાય છે અને છેવટે પરમાત્માની પાસે પહોંચે છે, પરમાત્માનો સાક્ષાત્કાર સાધે છે. તો ભક્તિનું ધ્રુવ પદ, ભક્તિનું ગંતવ્ય સ્થાન, અંગ્રેજીમાં જેને ડેસ્ટિનેશન કહેવામાં આવે છે, તે શું છે? પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર. ભગવાન જ ગીતામાં કહે છે, ભક્ત્યા મામ વિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ ભક્ત્યા મામ વિજાનાતિ. ભક્તિથી મને જાણે છે, ભક્તિથી મને જાણે છે એટલું જ નહીં, પણ ભક્તિથી મને પામે છે. એટલે અભિજાનાથી શબ્દ પ્રયોગ કર્યો, એકલો જાનાથી નથી કર્યો. ભક્તિથી મને જાણે પણ ખરો અને ભક્તિથી મને પામે પણ ખરો. મારા પ્રત્યે અભિમુખ બને જીવ અને મારા પ્રત્યે અભિમુખ બની અને છેવટે મારી કૃપાના સરોવરમાં સ્નાન કરી અને જીવનને ધન્ય બનાવે છે. તો પરમાત્માની પરમ કૃપાથી આ માર્ગે આવવાનું મન થાય છે, નહીં તો નથી થતું. હવે જુઓ, સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ભાઈઓની વસ્તી કેટલી, અમારા કરતા તમને વધારે ખબર. અમે તો હજુ 3-4 દિવસથી જ આવેલા અહીંયા, પણ તમે તો કેટલાય વખતથી રહેતા હો એટલે તમને અનુભવ અમારા કરતા વધારે હોય. પણ અમને એવું નથી લાગતું કે અત્યારે જેટલા ભાઈઓને બહેનો દેખાય છે તેટલી જ વસ્તી સાન ફ્રાન્સિસ્કોમાં હશે ગુજરાતી ભાઈ બહેનોની, એવું તો અમને લાગતું નથી. આનાથી થોડીક વધારે તો જરૂર થશે ગુજરાતી ભાઈ બહેનો. અને છતાં પણ શું કારણ કે આટલા જ આપણે હોલમાં આવીએ છીએ અને બીજા નથી આવતા? શું કારણ છે? ટિકિટ નથી, બીજી કોઈ લપ નથી, અને છતાં આપણે નથી આવી શકતા. અને થોડાક જ આવી શકે છે, એનું શું કારણ છે? કારણ કે થોડાકની જ પાસે સંસ્કારિતા છે, થોડાકને જ આવવાની રૂચિ છે. કેટલાકને આવવું હશે તો કેટલાકને અનુકૂળતાઓ પણ નહીં હોય, તેમ પણ બનતું હશે. કોઈને રાતે જોબ પર જવાનું હોય, બીજા કોઈ કામો હોય, તો પણ ના આવી શકાય. એવું નહીં કે આવવું હોય છતાં પણ માણસ ન આવે એટલે આવવાની વૃત્તિ ન હોય, તેવું પણ નથી હોતું. કોઈ અપવાદરૂપ કિસ્સાઓ તેવા પણ બને કે જ્યારે માણસને આવવું હોય છતાં પણ તે આવી ન શકે, કારણ કે તે જ વખતે એને સર્વિસ પર પણ જવાનું હોય, તે જ વખતે બીજું કામ પણ કરવાનું હોય. તો જ્યારે એને રજા હોય ત્યારે આવી શકે, અથવા તો જ્યારે સર્વિસ ન હોય ત્યારે બાકીના સમયમાં તે આવી શકે, બની શકે છે. પણ આપણા દેશની એક મોટી નબળાઈ, ઘણી મોટી નબળાઈ છે આપણા દેશની, ભારતવાસીઓમાં આ એક બહુ મોટી નબળાઈ, કે આપણે ઘણો મોટા દેશ તરીકે, આપણો દેશ ઘણો મોટો, આપણી વસ્તી ઘણી મોટી, આપણે ત્યાં ખનિજ સંપત્તિનો પાર નહીં, આપણે ત્યાં સરસ મજાની સરિતાઓ, આપણે ત્યાં સુંદર મજાના પર્વતો, આપણે ત્યાં સુંદર મજાના તીર્થો, દેવ મંદિરો, બહુ સુંદર એક એક કરતા ચઢિયાતા એવા કુદરતી સૌંદર્યથી ભરેલા હિમાલયના કાશ્મીરના દ્રશ્યો જેને જોઈને પરદેશીઓ પણ અવાક થઈ જાય, છક બની જાય કે ભારતમાં આટલી બધી સમૃદ્ધિ છે, સૌંદર્ય સમૃદ્ધિ. એક એકથી ચઢિયાતા સંતો, એક એકથી ચઢિયાતા ભક્તો, એક એકથી ચઢિયાતી આ જમાનામાં ઘોર કનિકાળ ચાલી રહ્યું છે તો પણ ક્યાંક ક્યાંક સતીઓ દેખાય. એક એકથી ચઢિયાતી પતિવ્રતા સ્ત્રીઓ આજે પણ દેખાય છે. એક એકથી ચઢિયાતા અત્યારે આ જમાનાની અંદર પણ, ભારત વર્ષની અંદર, આપણા દેશની અંદર સારામાં સારા વૈજ્ઞાનિકો દેખાય છે. એક એકથી ચઢિયાતા આપણા દેશની અંદર વિદ્યાર્થીઓ દેખાય છે, સારામાં સારા ડાક્ટરો દેખાય છે. આ દેશોમાં આપણા ડાક્ટરો જ વધારે કામ કરતા હોય એવું લાગે છે આપણને. બ્રેઇનવાળા છે આપણા ડાક્ટરો, આપણા સેનાપતિઓ, સૈનિકો દુનિયામાં, ગુરખા સૈનિકો દુનિયામાં પ્રસિદ્ધ. આપણે ત્યાં સારા માણસો છે. ભારત વર્ષ કાંઈ થર્ડ ક્લાસ કન્ટ્રી નહીં, ફર્સ્ટ ક્લાસ કન્ટ્રી, છતાં પણ આપણે પાછળ છીએ. આજે ફર્સ્ટ ક્લાસ કન્ટ્રી તરીકે આપણું સ્થાન દુનિયામાં નથી. ઘણા બધા કારણો છે તેના, કેટલાય બધા કારણો. જો આપણે 1, 2, 3, 4 કરીને લિસ્ટ કરવા જઈએ તો ઘણા બધા કારણો. પણ હું જુદી રીતે વાત કરવા માંગુ છું કે એક આપણી નબળાઈ, ઘણી નબળાઈઓ એમાંની એક નબળાઈ, ઘણા બધા કારણો આપણે પાછળ પડી ગયા તેના, એમાંનું એક મોટામાં મોટું કારણ યુનાઇટેડ ફ્રન્ટનો અભાવ. યુનાઇટેડ ફ્રન્ટનો અભાવ. તમે જોયું ને, 2 વર્ષ પહેલા યુનાઇટેડ ફ્રન્ટ થઈ ભારતની અંદર, જોયું રાજકીય રીતે યુનાઇટેડ ફ્રન્ટ થઈ અને ચાલી લાવી. થઈ તે વખતે જ એ ન ચાલી શકે તેને માટેના પ્રયત્નો ચાલતા. બોલો, યુનાઇટેડ ફ્રન્ટ વાળાઓ જ એવું કરતા હતા અંદર અંદર કે આ ફ્રન્ટ વધારે કામ કરી શકે નહીં.
એ યુનાઇટેડ ફ્રન્ટનું નામ
જયપ્રકાશ નારાયણ અને બીજાએ જનતા પાર્ટી આપી. એમની પ્રેરણાથી યુનાઇટેડ ફ્રન્ટ થઈ કે ભાઈ ભારતને કાંઈક નવું મળે,
ભારતને કાંઈક નવી લીડરશીપ,
ભારતને કાંઈક નવો પ્રોગ્રામ પ્રાપ્ત થાય. એ બધી ભાવના, એની પાછળની ભાવના ઘણી સારી હતી. પણ જે યુનાઇટેડ ફ્રન્ટ થઈને એ લાંબુ ટકી શકી, કારણ કે દિલની ફ્રન્ટ નહોતી આ યુનાઇટેડ,
બહારની ફ્રન્ટ.
બહારથી બધા ભેગા થયા, અંદર ખાલીથી ભાવનાથી ભેગા થયા હોય, દેશ પ્રેમની લગનથી ભેગા થયા હોય તેવું બહુ ઓછું હતું. એટલે સાથે રહી શક્યા નહીં, અને સાથે રહી શક્યા નહીં એટલે તમે જુઓ ભારત વર્ષ ગુલામ જ થતું ગયું છે. આપણે સાથે રહી શક્યા નહીં, આપણી અંદરથી અમીચંદો પાકતા જ ગયા, જે આક્રમણ કરનારાઓને ગુપ્ત બાતમીઓ માહિતીઓ પૂરી પાડ્યા કરતા. આપણે ત્યાં સૈનિકો બહુ સારા, સેનાઓ યોદ્ધાઓ બહુ સારા, પણ સાથે રહીને લડવાની ભાવના નહીં એટલે આપણે પદદલિત પરાસ્ત બની ગયા. છેલ્લે છેલ્લે જે પાકિસ્તાન થયું એમાં પણ આ જ વસ્તુ કારણભૂત બની કે આપણે યુનાઇટેડ રહી શક્યા નહીં. જો યુનાઇટેડ રહી શક્યા હોત તો કઈ દેશના ભાગલા થોડા આપણે કરવા પડ્યા, ન કરવા પડ્યા. આ યુનિટીનો અભાવ આપણા દેશમાં છે, આજે પણ ચાલે છે. ધર્મ ક્ષેત્રમાં પણ આવું છે, રાજકારણના ક્ષેત્રમાં તો આવું હોય, પણ ધર્મ ક્ષેત્રમાં પણ આપણા દેશમાં આવું છે. બોલો, નાની સરખી વાત કરો, નાની સરખી વાત કરો. હમણાં હું ઇંગ્લેન્ડમાં હતો,
2 મહિના ઇંગ્લેન્ડમાં મારા પ્રવચન ચાલે. ત્યાં કોઈ ભાઈઓએ કોઈને વાત કરી,
એવા પાછા ગુણદર્શી પણ ભાઈઓ હોય છે, એમ ન સમજતા કે બધા ભાઈઓ એક જ સરખા હોય. કોઈ ગુણદર્શી મધમાખી જેવા,
મધમાખી શું કરે, ફૂલ પર જાય, ફૂલ પર બેસે, મધ ચાખે, એને મધ સારું લાગે, એને સુવાસ સારી લાગે, ગ્રહણ કરે અને પછી જઈ અને એનો મધ પૂરો થઈ જાય. એ બીજાને પછી મધ પૂરો બતાવે છે, જુઓ મધ છે, તમે ખાવ, મારે માટે નહીં. આ એક્યુમ્યુલેશન મધનું, મધમાખીને માટે નહીં, વિશ્વને માટે. મધમાખીને પછી ઉડાડી મૂકીએ આપણે, ધુમાડો કરીને, ગમે એમ કરીને, મધ તો આપણે બધું લઈ લઈએ પછી, પણ મધમાખી મધ ભેળું કરે છે. એટલે ભક્તે કહ્યું,
મધમાખી એ મધો ભેળું કીધું, ન ખાધું ન ખાવા દીધું.
તો કેટલાક માણસો આમાં મધમાખી જેવા છે, સારું જોઈને બેસી નહીં રહે, એ સારાનો મધ પૂરો કર્યા. કોઈ કોઈ ઠેકાણે એવા માણસો દેખાઈ આવે, તો ઇંગ્લેન્ડમાં એવા ઘણા માણસો મેં જોયા, આપણા જ માણસો. તો પછીથી એમણે વાત ફેલાવી, હમણાં અમે કેનેડામાં હતા ત્યાં પણ એવા કેટલાક ભાઈઓ ગયા, એમણે વાત ફેલાવી, સારી વાત, સારી વાત. યોગેશ્વરજી કોઈ માતમાં ભારતમાંથી આવ્યા છે, લાભ લેવા જેવો છો.
હવે લીધો લીધો લાભ, કોણે કહ્યું, સામેથી કહ્યું,
બીજા હોય જેને વાત કરી, મોટા લાભ લાભ તમે તો લાભની વાતો. ટીલું બીલું રાખે છે,
પૂછનારા ટીલામાં બનતા ટીલા, કે ટીલું હોય તો આપણે
ટીલું દેખાતું નથી, ઘરમાં કરતા હોય ખબર નથી.
બહાર કોઈ જાણો જો ટીલું ટીલક દેખ્યું નથી,
તો ઠંડો બેઠા ઉપર બાંધે છે. ઠંડીમાં રાતે હોતી વખતે બાંધતા હોય તો જુદી વાત,
બહાર કોઈ દાડો જોયો નથી. કયા રંગના કપડા પહેરે છે એ કઈ નક્કી થઈ શકતું નથી, આમ તો સફેદ જ રાખે છે. તો કે આપણા નથી, પેલા એ કહ્યું આપણા નહીં, આપણા હોય તો લાલ ચાંદલો હોય, આપણા હોય તો લાલ સાપો હોય, આપણા હોય તો લાલ લુગડા હોય, એ આપણા. તો કે ના છે તો આપણા છે, પણ તમે વળી કેમ કહ્યું કે આપણા છે, આપણી વાતો કરે. અરે બને નહીં, કરે આવું સાંભળવા, આપણી વાતો કરે. હવે એ ભાઈને 4-5 વાર એમના મિત્ર એટલે દબાણ કર્યું, એક વાર આવ્યા, સાંભળો મને ખબર નહીં કાર્યા છે,
પેલા ભાઈએ મને કહ્યું કે આ એક ભાઈ છે ને, હું આવું કહું છું પણ એ મને આવી દલીલો કરે છે ને આવવા માંગતા નથી ને મારે લાવવા છે, હું શું કામ લાવો છો? બળજબરી કરાવેલા લગ્ન કેટલા ચાલે ભાઈ, એને કરવો ઈચ્છો ને કરે, હવે નથી કરવું ને આપણે ઠૂકી બેડું લગ્ન કરો લગ્ન કરો, એ ભાઈ કેટલું ચાલવાનું? તો કે ના, મારે એને લાવવો છે, એ સમજે છે શું? હવે એ ભાઈ આવ્યા, મને ખબર નહીં કાવ્યા હશે, અને તે દિવસે વાતો તે જ નીકળી પ્રવચન, ચાલલાવાળાની ફેટાવાળાની તે જ નીકળી. મેં સાંભળ્યું તો બેસી જ રહે, ગજબની વાત ભાઈ. પૂરું થયું એટલે મારી પાસે આવ્યા પગે લાગવા મને કે યોગેશ્વરજી માફ કરજો, આટલા બધા દિવસો આવ્યો નહીં, આજે આવ્યો પણ મને તો ગજબની વાત થઈ ગઈ છે. મેં કહ્યું શું ગજબનું થયું છે ભાઈ? તો કેવું તો આ ધર્મમાં માનું પણ મને આ ધર્મની બરાબર ખબર નહીં, તમે જે વાતો આજે કહી તે તો અમે જાણતા નથી. મેં કહ્યું ભાઈ સારું હોય તે તો હું તો ગ્રહણ કરું છું અને સારું હોય એ બતાવું છું. હવે તે દિવસે ભગવાન સ્વામિનારાયણની જ વાતો હતી મારા પ્રવચનો વધારે, શિક્ષાપત્રી ક્યાં લખાઈ કયા ઓરડામાં એ બધી વાતો હું કહેતો હતો. હવે એ જાણતા જ નહોતા કે સ્વામિનારાયણ ધર્મનું પુસ્તક શિક્ષાપત્રી ક્યાં લખાઈ એને ખબર હતી. એ પછીથી ટોરડા ક્યાં આવ્યું, ટોરડા અમે ગોપાલનંદ સ્વામીના ઘરમાં રહ્યાલેલા રાત અને ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ થયેલો ત્યાં પણ અમે ગયા, તે ગામ અમે જોયું, બધી વાતો નીકળી ગઈ. તમે સાંભળ્યા જ કર્યું કે આપણે તો હજુ જોયું નથી આ બધું, ના તો જઈ આવ્યા તો પછી ચાલનાવાળા આ કે ચાલનાવાળા આપણે, ચાલનો આમનો દેખાતો નથી પણ ચાલનાવાળા કાળ લાગે તમારી પાસે આવ્યા. કે તમારું પ્રવચન મારે રાખવું, બોલો રાખો રાખો ક્યાં રાખશો? તો કે હોલમાં. મેં કહું હોલમાં એટલે તે વખતે શું થવાનું? તો કે અમારા બધા આવવાના. અમારા અમારા કે આપણા ભેગો? તો કે ના અમારા, આપણા નહીં અમારા. મેં કહું તમારા એટલે કઈ નાક બાંધ્યા કેવા? હરિજનો. તો કે ના હરિના જન તો ખરા પણ બધા સ્વામિનારાયણમાં માનનાર આવવાના છે, બધા લગભગ 1.5 થી 2 હજાર ભેગા થવાના, અને તેમાં તમે પ્રવચન કરવા આવો. મારો બહુ જ આગ્રહ છે તમારું પ્રવચન સાંભળીને મને તમને જ આમંત્રણ આપું મુખ્ય વક્તા તરીકે. મેં કહ્યું આવું તો તમને કઈ વાંધો તો નહીં આવે, પાછળથી કઈ છાંટો લેવો પડે લાવવું પડે એવું તો નહીં? તો કે ના એવું કશું નહીં, આવો તો બહુ જ આનંદ આવે. તમે હું આવવાનો લો, હું આવવાનો પણ મારી રીતે આવવાનો ને મારી રીતે બોલવાનો. પછી તો કે જરૂર આવજો. મેં કહ્યું જુઓ કેટલો ટાઈમ આપણે બોલવાનો? તો કે 45 મિનિટ. તમે કહો આપણે સ્વામિનારાયણ ઉપર જ બોલવાનું, ચાલો બધા ભેગા તમારા થવાના, તો પછી હું એ જ બોલું તે જ સારું ગણાય. એવું સારું ગયા અને ભગવાન સ્વામિનારાયણ ઉપર 1.25 કલાક સુધી હોલમાં વિશાળ મેદની 1.5 થી 2 હજારની ભેગી થયેલી ટોરન્ટો શહેરમાં કેનેડામાં ત્યાં આગળ મારું પ્રવચન થયું. અને પછી એ લોકોએ અંજલિ આપતા કહ્યું કે આપણને ખબર નહોતી નહીં તો આવા ઘણા પ્રવચનો આપણે યોગેશ્વરજીના રાખી શક્યા હોત, મોડે મોડે ખબર પડી, હવે પાછા આવે ત્યારે આપણે એમનો લાભ લેવાનો છે. અને એમણે પછી ભલામણ કરી કે ન્યુયોર્કમાં પણ અમારું મંદિર છે, એડ્રેસ હું આપીશ, ટેલિફોન નંબર આપીશ, હું પણ પત્ર લખીશ, ન્યુયોર્ક જવાનું થાય અમેરિકા તો ત્યાં પણ તમે અમારી જનતાને લાભ આપજો. મેં કહું હજુ અમારી જનતા, અમારી જનતા પછી આપણી જનતા કરો લાભ આપજો જરૂર. તો બધે જોઉં છું એમાં શું જઈએ. તો ત્યાં સુધી એમની સંકુચિતતા જતી નથી. પછી અમે કહ્યું કે મને બહુ સંકુચિતતા, એટલે હું પહેલા મેં તપાસ કરેલી, ચાંદલો છે ઉપર છે નીચે પૂછડું છે શું છે કેવા છે? માણસ જેવા માણસ, બીજું બધું કેવું હોય? આપણે માણસ હોય એને કહીએ ના આજે પાછળ પૂછવું થોડું થવાનું કે સિંગડા થવા માણસ. તમે આ જુઓ સંતને વળી બીજું કંઈ હોય, મહાત્માને વળી બીજું કંઈ હોય, અને અમે આવીએ એટલે કંઈ તમારી તમને ગાળો દેવાના છીએ, તમારું કંઈ ખોટું બોલવાના છીએ, તમારી જાનમાં આવીએ એટલે ગીત અમે તમારા જ ગાવાના નહીં ભાઈ, તમે વિશ્વાસ તો રાખો. તો કે મને વિશ્વાસ નહોતો આવતો, મારો મિત્ર કેટલું કહેતો તો હું જતો નહીં, આ આજે આવ્યો નહીં, મને તો એવું થઈ ગયું છે કે ઓહો 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 બહુ લો આગળ પર્વે કામ લાગશે આ વાતો. અમે કે બીજા સંતો પાસે જઈએ નહીં, અમારા જે હોય તેની પાસે જઈએ. મેં કહું સંતો તો યુનિવર્સલ ગણાય, તમારા એ કહેવા બીજાના એ કહેવા, યુનિવર્સલ સમસ્ત વિશ્વના કહેવાય સંત.
તો આવી રીતે આપણી અંદર આ ભેદભાવ આર્ય સમાજીઓ પોતાને અલગ સમજે, સ્વામિનારાયણ વાળા અલગ માને, સનાતનીઓ અલગ. સનાતનીઓમાં પણ બે તળા, રામને માનનારા અલગ, શ્યામને માનનારા અલગ, શંકરને માનનારા અલગ, જગદંબાને માનનારા અલગ. એ પાછા એમનામાંય તળા. વળી નિર્ગુણ વાળા અલગ જ પોતાની પીપુડીઓ બેન્ડમાં વગાડતા હોય, પાછી વગાડતા હોય. સગુણવાળા વળી પાછું આગળ વગાડતા હોય પોતાનું. આવું બધું નવું નવું નાટક ચાલ્યા જ કરે આપણા દેશની અંદર. એટલે બધા ભેગા થાય નહીં, જુદા જુદા મંડળો પોતપોતાનું કરી નાખે, અને કોઈ મહાત્મા આવે એટલે પહેલા જ પૂછે આપણા છે, આપણા છે. અરે ભાઈ તમારા જ છે, સંતો તો તમારા જ છે, આખા વિશ્વના છે, પરમાત્માના છે, પરમાત્માના છે કે કેમ તે પૂછો. ગોળી આપણા છે વળી એવું કેવું, તમારા જ બધા, સારી જ વાત કરશે, લાભ લો, શું વાંધો છે. પણ તે વૃત્તિ આવતી નથી, એટલે યુનાઇટેડ ફ્રન્ટ થતી નથી. ભારત વર્ષની અંદર આજે તમે સંતોને જુઓ, તમે તો અહીંયા બેઠા છો, પણ કોઈ વાર ભારતમાં જજો અને ત્યાં જોજો તો અત્યારે હું તમારી સામે બેઠો છું. મારો અપવાદ છે આજે ભારતમાં, ભારતમાં આજે મારો અપવાદ છે. કઈ રીતે અપવાદ? હમણાં જ મેં તમને કહ્યું કે સ્વામિનારાયણ ધર્મ વિશેને પ્રવચન આપ્યું. સ્વામિનારાયણની આગળ પ્રમુખ સ્વામી અક્ષર પુરુષોત્તમના અત્યારે નેતા છે મોટામાં, તેમની સન્નિધિમાં મેં સ્વામિનારાયણ ધર્મ પર મુંબઈમાં દાદરમાં સ્વામિનારાયણ મંદિરમાં પ્રવચન 5 વર્ષ પહેલા લગભગ આપ્યું. પ્રમુખ સ્વામી સાંભળતા હતા, 50 સાધુઓ બીજા બેઠેલા. પૂરું થયું એટલે મને પ્રમુખ સ્વામીએ કહ્યું, યોગેશ્વરજી બહુ સારું બોલ્યા, અમારા ધર્મ માટે ગુજરાતમાં કોઈ વાર આવો અને નજીક ક્યારે હોય તો મને ખબર આપજો, આપણે મળવાનું થાય. આર્ય સમાજીઓ મને પ્રવચનો કરવા બોલાવે છે તો હું એમને ત્યાં જોઉં છું, ઘણી વાર જોઉં છું. શીખોને ત્યાં ગુરુદ્વારાઓમાં જોઉં છું, ત્યારે એમનો નિયમ હોય છે કે માથું ઉઘાડું ન રખાય. તમે ગુરુદ્વારામાં જાઓ તો માથું ઉઘાડું નહીં રાખવાનું, એટલે હું રૂમાલ લઈ જ જઉં છું, કોઈ વાર ટોપી લઈ જઉં છું કોકની, અને ગુરુદ્વારામાં પ્રવેશ કરું ત્યારે ટોપી પહેરી લઉં કે રૂમાલ બાંધી લઉં છું. શીખોને આશ્ચર્ય થાય છે કે યોગેશ્વરજી આપ જાણતે અમારી શિસ્ત. આમ તો અચ્છી તરહ જાણતે ભાઈ, સ્ત્રી તો ટોળિયા બાંધતે હે, રૂમાલ બાંધતે હે સિર કે ઉપર. તો પછી હિન્દીમાં ત્યાં અમે ગુરુ નાનકદેવ પર જ પ્રવચનો કરીએ, ક્યાં શીખ ધર્મ પર કરીએ. એ લોકોને હજુ એમના ધર્મની એ પૂરી ખબર નથી હોતી, અમે એમને માહિતી આપી, તેમને નવાઈ લાગી. તમે અમારા ધર્મ વિશે આટલું બધું બોલો છો ને જાણો છો, તો ઘણે ઠેકાણે ગુરુદ્વારાઓમાં પ્રવચ કરીએ. થિયોસોફિકલ સોસાયટી મને આમંત્રણ આપે, થિયોસોફિકલ સોસાયટી વડોદરા, થિયોસોફિકલ સોસાયટી પોરબંદર, થિયોસોફિકલ સોસાયટી અમદાવાદ, થિયોસોફિકલ સોસાયટી હિમાલયમાં મસૂરી, બધાના આશ્રય મારા પ્રવચનો દિવસો સુધી થયા. સાંભળે છે સારી, હું એમને સમજાવું છું થિયો એટલે શું, સોફી એટલે શું, એમાં કેવા સંતો થઈ ગયા, એના શું ઉપદેશો છે. વાત કરો શ્રીમદ રાજચંદ્રના આશ્રમોમાં પણ મારા પ્રવચનો થાય છે. બોલો, ભાદ્રણ રાજચંદ્ર આશ્રમ છે, ત્યાં 2-3 વાર ત્યાં મને આમંત્રણ આપ્યા, 5-5 દિવસના પ્રવચનો ત્યાં હું કરી આવ્યો. સારું, પહેલા પૂછે આવશો, આવશો કે શું વાંધો, આવશો આવશો. જૈનો બોલાવશે, બોલો જૈનો, મહાવીર જયંતિ હોય ત્યારે કે યોગેશ્વરજીને બોલાવો. કોઈ જુઓ તમે મને બોલાવશો એનો અર્થ એમ નહીં કે તમને સારું લાગે એવું જ બોલીશ. તમારી કેટલીક ભ્રાંત માન્યતાઓ હોય તો મારે દૂર પણ કરવી પડે, પણ હું મીઠાશથી કહીશ. સાંભળવું હોય તો બોલાવજો, તો કે આવો ને ભાઈ તમે, તમને બધા લોકો બહુ ચાહે છે. જો એમને ધર્મની જૈનની જ વાતો બધી કરી આવો, ખુશ થઈ જાય. એમને ખબર ન હોય કે જૈન એટલે શું, એ બધી વાતો કરી આવું છું. તો અત્યારે ભારતની અંદર મારું એક પ્રકારનું જુદું સ્થાન છે સંતોમાં, કે જેમ યુનિવર્સલ સંતો હોય એમ કોસ્મોપોલિટન સંત બધે જ ઠેકાણે જઉં, બધા મને બોલાવે, બધા મને પોતાનો ગણે છે. યોગેશ્વરજી એટલે વાંધો નથી એમ એમને લાગે છે, હાર્મફુલ નથી, આક્રમક નથી, સારું જ પોતાનું હશે તે કહેશે, આપણને સારું જ બતાવે. હું પણ એમને કહું છું કે જુઓ ભાઈ, તમારી શક્તિઓને તોડી કોણે નાખી છે, ભેદભાવોને તોડી નાખી, તમે યુનાઇટેડ થઈ શકતા જ નથી. તમારે જેને માનવું હોય તેને માનો, આમાં વાત જ ક્યાં છે ના માનવાની? જેને માનવું હોય તેને માનવું. શીખ ધર્મમાં રહેનારો શીખ ધર્મનો કોઈ પણ દિવસ ત્યાગ ન કરે, માને એ ગુરુ ગ્રંથ સાહેબને વાંચે, શું વાંધો છે એમાં? અને જે જૈન હોય તે પોતાના માર્ગને વળગે, એ સ્વામિનારાયણ વાળા એના માર્ગને વળગે, આર્ય સમાજ તે રીતે આગળ ચાલે. અને સનાતની હોય, કૃષ્ણ કે રામના કે દેવીના ઉપાસકો તે રીતે આગળ વધે, તો આપણને શું વાંધો છે? ભલે ને આગળ વધતા. એક જ સ્કૂલ કાંઈ આખાય સાન ફ્રાન્સિસ્કોમાં રહેવાની છે આપણે કરવા માંગીએ તો, કે ભાઈ કાલથી એક જ સ્કૂલ આખા સાન ફ્રાન્સિસ્કોમાં રાખજો. એ તો સ્કૂલો જુદી જુદી રહેવાની, જેને જ્યાં જ્યાં અનુકૂળ પડે ત્યાં જશે, કોઈ અભણ ન રહે, ઇલિટરેટ ન થાય તે આપણે જોવાનું છે. એક જ શાક બધા કંઈ આખા ઘરોમાં કરશે, સાન ફ્રાન્સિસ્કોમાં બધાએ હવે કાલથી એક જ શાક કરવું, રીંગણાનું જ કરવું, લો ચાલે એવું છે? જુદી જુદી જાતના શાકો તો હોવાના જ છે. આપણે કહે ભાઈ શાક કરજો ભૂખે ના રહેતા, પણ આજ ખાજો એમ કહેવાયું છે? નહીં કહેવાય. એક જ ઘર હોય એમાં પતિ પત્ની બે જ હોય, અમે એક ઠેકાણે ગયેલા તો બંનેની વચ્ચે સંવાદ ચાલતો હતો કે યોગેશ્વરજી આવ્યા, શું ખાવાનું કરશું? તો કે શું કરશું, કેનો તમે જ કોણ, શું કરશું? તો કે જો શીરો બનાવજે. એટલે તરત પેલા પુરુષે કહ્યું, મને વાયડો પડશે. તને વાયડો પડે એટલે મને વાયડો પડે છે, મમજી બેઠી તું થોડી ખીચડી મૂકજે. તો કે જો જ્યારે જ્યારે હું ખીચડી ખાઉં ત્યારે મને ગેસ થાય છે. અરે ભાઈ તને ગેસ થાય છે, પણ મને ગેસ છૂટી જાય છે ખીચડી ખાઉં. તને થાય છે ને મારો છૂટે છે, તો બોલ. અને મારા હારું થોડી ચપટી મૂકજે તપેલી, અને તારા હારું દાળપાત કરજે. તો કે આ એમ કોણ શું થાય? આ પછી કે રોટલી બે હાથે રાખજે, મને મિષ્ટાન ના ગમે તો બે રોટલી તમારે ચાલે, માર તો 24 કલાક બગડે નહીં. તો કે હવે મોટા તમારા બગડ્યા, મારે રોટલી બોટલી નહીં, બે જ ગણીને બનાવી તમારી, મારે તો મિષ્ટાન હોય દાડે હું તો ભાતે ખાતી નથી. પેલી સ્ત્રી કે, અને છતાં બંનેનો ગૃહસ્થ આશ્રમ સરસ રીતે ચાલતો. એ રીતની રસોઈ બનતી ને બધા જમતા, નાનું કરતા. એક જ માતા હોય, ઘરમાં ચાર છોકરા હોય, ચારેયનું ધ્યાન રાખે કે આ છોકરાને બટાકા જ બહુ ભાવે, તેને બટાકા જ આપે રોજ બનાવે, અને બીજાને બટાકા નથી ગમતા તો તેમને માટે બીજા કોઈ શાક બનાવે. એક જ જાતનું સાધન રહેવાનું છે. મહિમ્ના સ્તોત્રમાં પણ કહ્યું, ત્રય સાંખ્યમ યોગઃ પતિ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પુરમદમદઃ પથ્યમિતિ ચ રૂચિનામ વૈચિત્ર્યા ત્રિજુકુટિલનાના પથજુષામ નૃણામ એકો ગમ્ય ત્વમસિ પયસા મર્ણવવે. જ્ઞાનનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, યોગનો માર્ગ છે, કર્મનો માર્ગ છે, જુદા જુદા માર્ગો છે. જુદા જુદા માર્ગોનું આલંબન લઈને બધા આગળ વધે છે, પરંતુ જુદા જુદા દેશમાંથી પ્રદેશમાંથી વહેનારી સરિતાઓ છેવટે અંતતો ગતવા જેવી રીતે સાગરમાં સમાય છે, તે આ બધા જ માર્ગો હે પ્રિયતમ પરમાત્મા તમારી પ્રાપ્તિ કરાવે છે, તમારી પાસે પહોંચાડે છે. જેને જે માર્ગ વધારે લાગે તે માર્ગે. હવે જુઓ ને આટલા માર્ગ, એક સરખું કપડું કંઈ પહેરેલું છે, શું લાગે તમને? કેટલા રંગો જુદા, કેટલા રંગો જુદા, કોઈ કોટ તો કોઈ કોટ વગરનું, કોઈ વળી કેવું, વળી મારું તો તદ્દન જુદું. એક સરખું થાય એવું છે દુનિયા? એક સરખા નાક થાય એવું છે? એક સરખી આંખો થાય એવી છે? કોઈની માંદલી, કોઈની કાળી, કોઈની આટલી નાની, કોઈની મોટી નહીં, પણ ફાટ ફાટ થતી એવી મોટી કોઈની નહીં, કોઈની વળી હાવ નાનકડી આમ કરીને જોવું પડે એવી. આંખો જ કેટલી જુદી જુદી, નાક જ કેટલા જુદા જુદા, વાણી જ કેટલી જુદી જુદી, હાથ જ કેટલા જુદા જુદા. એટલે દુનિયાની વસ્તી કરોડોની અબજોની છે, છતાં પણ એક માણસનું મોઢું બીજા માણસના મોઢે સાથે મળતું જ નથી. આ કુશળ કારીગર તો જુઓ પરમાત્મા. બનાવટ પંચમહાભૂતોની છે, બે જાગ ઉઠવવાની, ત્રણ નહીં એક નહીં. નાક અહીંયા જ રાખવાનું, પછી ઉપર કપાળમાં નહીં રાખવાનું. અને તે છતાં પણ તમે ડિસ્ટિંગ્વિશ કરી શકો કોઈને એરપોર્ટ પર લેવા જાઓ ત્યારે કે આ જ આપણા મહેમાન. બળતાન ન પકડી શકો, બોલો કેવો કુશળ કલાકાર છે, સાધારણ કલાકારનું આટલું ગજું નથી. વિભિન્નતા રહેવાની, વેરાયટી રહેવાની, મલ્ટિપ્લિસિટી રહેવાની, પણ એની અંદર યુનિફોર્મિટી, એકતા જોઈએ. ભલે જેને જે માનવું હોય તે માને, કોઈ ખ્રિસ્તી ધર્મને માને, કોઈ હિન્દુ ધર્મને માને, કોઈ આર્ય સમાજને માને, કોઈ મૂર્તિને માને, કોઈ વળી મૂર્તિને ન માને, કાંઈ વાંધો નહીં. કોઈ રામ મંત્રને માને, કોઈ શ્યામ મંત્રને માને, કોઈ દેવી મંત્રને માને, કોઈ ઓમ નમઃ શિવાયને માને, તો કોઈ કોઈએ મંત્રને ન માને, કોઈમાંય રસ ન લે, કશો જ વાંધો નહીં. પણ આપણે જેને માનીએ તેને માનીએ, બીજો જેમાં માને તેને માનવા દઈએ, એના પ્રત્યે પણ રિસ્પેક્ટ રાખીએ અને ભેગા થઈને ચાલીએ તો શું વાંધો આવ્યો? કઈ ભેગા થઈને ચાલવામાં કઈ વાંધો છે? પણ આપણે ભેગા થઈને ચાલી શકતા નથી, ભેગા થઈને સત્સંગમાં બેસી શકતા નથી. એટલે મેં તમને કહ્યું કે વસ્તી આટલી જ છે સાન ફ્રાન્સિસ્કોની, ગુજરાતી ભાઈઓની. પણ આપણને પેલી તડો નડે છે, તડો, મનની તડો, એને લીધે તડા પડી ગઈ, ફાટફૂટ પડી ગઈ, આપણી શક્તિઓ વહેંચાઈ ગઈ. આપણે એ વિચારતા નથી કે ભારતથી સંતો આવે, કેટલે બધે દૂરથી આવે છે, ઓહો, નાખી નજર ન પહોંચે એટલા દૂરના દેશો એ આવે છે. બધાને કંઈ અનુકૂળતાઓ નથી હોતી રહેવાની, સગવડો કંઈ ન હોય, અને છતાં સગવડ અગવડ બધાને ગૌણ ગણીને તે લોકો રહેતા. બોલો, બધાને કંઈ માણસો ટિકિટો નથી મોકલતા હોતા, પોતાની રીતે કેટલાક પૈસા ખર્ચીને આવતા હોય, અને જેટલા પૈસા ખર્ચે બધા કંઈ વસૂલ નથી થતા. બધા કંઈ સંસ્થાઓ તરફથી આવતા નથી, ટ્રસ્ટો તરફથી ટિકિટો કઢાવીને ફાળાઓ લઈને આવતા હોતા નથી, પોતપોતાની રીતે આવે. બધાને કંઈ એની સંસ્થાઓ ટિકિટો મોકલતી નથી, આવો ગુજરાતી સમાજ સાન ફ્રાન્સિસ્કો તરફથી, એવું નથી હોતું. તો એ સંતો આવે છે, જ્યાં રહેવાનું મળે ત્યાં રહે છે, જે અવસ્થામાં કામ કરવાનું મળે તે અવસ્થામાં કામ કરે છે. શા માટે? એમના દિલની અંદર એક ભાવના છે, પ્રભુનું કામ કરીએ, માનવનું કામ કરીએ, માનવોને કંઈક ભક્તિની વાત કરીએ, જ્ઞાનની વાત કરીએ, સાધનાની વાત કરીએ, જીવનના કલ્યાણની વાત કરીએ, આપણી સંસ્કૃતિની વાત કરીએ. આ એક પર્પઝને લઈને આવે, પ્રયોજનને લઈને, એટલે બધે દૂરથી આવે. અને આપણે ત્યાં બેઠેલા અને બેઠેલા પાછા વિચાર કરીએ, આપણા છે, અમે તમારા જ છો, સંતો તો તમારા છે, જે જે સારું છે તે આપણું છે, જગતમાં જે જે સારું તે આપણું. એટલે એક થઈ જવું જોઈએ. જ્યારે પરદેશથી બહારથી કોઈ પણ મહાત્મા, કોઈ પણ ઉપદેશક સંત આવે, આપણા શહેરની શોભા છે પણ ભેગા થઈ લેવા માટે, એક થઈ લેવા માટે. જેમ બેન્ડમાં બધા ભેગા થયા, બેન્ડ હોય એમાં બધા ભેગા, ક્લેરિયોનેટવાળાએ ભેગા થઈ જાય, મોટું એ વગાડવાનું હોય એમાં બધા ભેગા થઈ જાય, નાની વાંસળી પણ ભેગી થઈ જાય, ઓર્કેસ્ટ્રા હોય એમાં હાર્મોનિયમ એ ભેગું થાય, તબલું એ ભેગું થાય, સિતાર પણ ભેગી થાય, વીણા એ ભેગી થઈ જાય, એમાં ટંટણીયા ભેગા થઈ જાય, જલતરંગો એ ભેગા થઈ જતા હોય, લાકડીથી વગાડવાના જલતરંગો, અને તે એવા રિધમિકલી સરસ રીતે સંવાદિતાપૂર્વક તાલબદ્ધતાપૂર્વક સંગીતના સ્વરો છોડે કે સાંભળનારો આમ ખુશખુશાલ થઈ જાય, ખુશખુશાલ થઈ જાય. ભાઈ આટલા બધા વાજિંત્રો છે, પણ કેટલી સંવાદિતાપૂર્વક ગાય, દરેક વાજિંત્રનો ગુણ જુદો છે, અને છતાં ભેગા થઈને કોરસ ઉભો કરે, સમૂહ ગીત. એવી રીતે આપણે આપણી ઉપાસના કરીએ, આપણે જે ઈષ્ટને માનવા હોય તેને માનીએ, આપણે ગુરુ તરીકે જેને માનવા હોય એને માનીએ, અને છતાં પણ આપણે કોરસમાં ભેગા થઈ શકીએ એઝ ઇન્ડિયન્સ, ભારતીય તરીકે. અને ભારતીય નહીં તો ગુજરાતી તરીકે તો ભેગા થાવ, આ તો ગુજરાતી ભાષામાં બોલવાનું છે. આપણે ગુજરાતનો તો ગૌરવ રાખો કે આપણા ગુજરાતના છે ભાઈ, આપણા ગુજરાતના છે, આપણે ગુજરાતીઓ છીએ. પણ આપણા લોહીમાં મેં કહ્યું ને કે મોટા મોટી ખામી હોય તો આ છે, એણે આપણી શક્તિઓને વેચી કાઢી, આપણા પગને ઢીલા કર્યા. યુનાઇટેડ ફ્રન્ટ આપણે કરી શકતા નથી, કરવી જોઈએ. અને પરદેશમાં આવીને પણ જો ન કરી શકીએ તો બહુ જ કમનસીબી ગણાય. આપણા દેશમાં તો આ બધું ચાલ્યા જ કરે છે, 13 ભાઈના 13 ટોકા ચાલે, પણ અહીંયા પરદેશ છે, આ તો અહીંયા આવ્યા આપણે, અહીંયા તો આપણે એક ભારતીય તરીકે, ગુજરાતી ભાઈઓ તરીકે એક થઈને જે જે કાર્યક્રમો ગુજરાતી થતા હોય અથવા થવાના હોય તેમને ઉત્તેજવા જોઈએ, પીઠબળ પૂરું પાડવું જોઈએ બધી રીતે, જેથી આપણી શોભા ગણાય. સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો એકતાપૂર્વક આપણી અંદર થાય, બહુ જ આનંદ આપણને આવે, ઘણું સારું કામ થઈ શકે. એટલે આપણા જીવનનો એક સિદ્ધાંત હોવો જોઈએ, સાથે મળીને ચાલો, સંગચ્છદ્વમ સંવદદ્વમ સંભવ બનાવશી જાગતા. ઉપનિષદમાં શાંતિ પાઠમાં ઋષિઓ લખે છે,
સાથે મળીને ચાલીએ, સાથે મળીને શ્વાસ લઈએ, સાથે મળીને વિચાર કરીએ, સાથે મળીને સત્કર્મો કરીએ, બધું જ કરીએ, આનંદપૂર્વક જીવનમાં ચાલીએ તો આપણી શક્તિ વધે. સંગઠનથી શક્તિ વધે છે આપણી, અને વિઘટન જો આપણું થઈ જાય તો એનાથી શક્તિ ઘસાઈ જાય છે, શક્તિ ખલાસ થઈ જાય છે, જીર્ણ થઈ જાય છે. તો જેમ જેમ આપણે ભક્તિ કરીએ, જેમ જેમ પરમાત્માને માર્ગે આગળ વધીએ, જેમ જેમ આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ, તેમ તેમ આપણામાં લક્ષણ કયું આવે? સંકુચિતતાનું ના આવે, વિશાળતાનું આવે. આપણી દ્રષ્ટિ પછી દૈવી બની જાય. સૌની અંદર જે શુભ છે તેને પછી ગ્રહણ કરે છે, અને સૌની અંદર જે શુભ છે તેનો પ્રચાર કરે છે. સૌની અંદર જે શુભ છે તે શુભને પછી પૂજે છે, એને ઉત્તેજે છે. કારણ કે પરમાત્મા તો સર્વેશ્વર સ્વામી, સર્વાંતર્યામી પરમાત્મા, સર્વ પ્રકારના શુભના સ્વામી છે. તો આપણે પણ જો પરમાત્માને માર્ગે આગળ વધવું હોય, એના ભક્તિના માર્ગે, જ્ઞાનના માર્ગે, તો આપણે પણ શુભ, સેલેશિયલ, આસ્પિશિયસ આપણા જીવનમાં બનવું પડે છે, મંગલ થઈ જવું પડે છે. અને જે જીવનમાં મંગલ થઈ જાય છે એ બધે મંગલ જ જોયા કરે છે, એને તો જીવનમાં પછી આનંદ આનંદ જ થઈ જાય છે. સર્વત્ર પ્રભુની ઝાંખી, પ્રભુતાની ઝાંખી તે કર્યા જ કરે છે, ડિવિનિટીને જોયા જ કરે છે. અને જ્યાં જ્યાંથી એને શુભ તત્વ અથવા સાર તત્વ મળે ત્યાં ત્યાંથી એ શુભ અને સાર તત્વનો સંચય કરે પોતાના જીવનની અંદર, આ રીતે કરે છે. એટલે આપણી શક્તિને વધારે ને વધારે આપણે કેન્દ્રિત કરવાની આવશ્યકતા. ભક્તિ જેને જેની કરવી હોય તે ભલે કરે, આપણને કાંઈ હરકત નથી. કોઈને રામની કરવી હોય તો આપણને શું હરકત છે? આપણે જગદંબાની કરવી હોય તો આપણે તેની કરીએ, આપણે શંકરની કરવી હોય તો તેની કરીએ, અને કસાયની ન કરવી હોય અને આત્માની પરમાત્માની કરવી હોય તો તેની કરીએ. શંકરાચાર્ય મહારાજે ભક્તિની બહુ સરસ વ્યાખ્યા આપી છે, સ્વસ્વરૂપાનુસંધાન ભક્તિ ઇત્યાભિધીયતે. વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં શંકરાચાર્ય મહારાજ લખે છે કે ભક્તિ એટલે શું? તો કે છે સ્વરૂપનું અનુસંધાન, તે ભક્તિ. બરો, આમાં રામ પણ નહીં, કૃષ્ણ પણ નહીં, કશું જ નહીં. સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, આત્મા, તેનું અનુસંધાન કરવું, એનાથી મહાન ભક્તિ કોઈ નથી, શંકરાચાર્ય કહે છે. કેટલી વિશાળતા છે આપણા સનાતન ધર્મમાં, કેટલી વિશાળતા, વિચારોની કેટલી વિશાળતા, વિચારોનું કેટલું વૈવિધ્ય છે, સંકીર્ણતા બિલકુલ છે જ નહીં. તો જેને જે પ્રકારની ભક્તિ કરવી હોય, જે જાતની ઉપાસના કરવી હોય, તેને માટે છૂટ છે. અને છતાં બધા સાથે રહી શકે છે, હિન્દુ રહી શકે, ઇન્ડિયન્સ રહી શકે, ભારતીય રહી શકે, તેવો સ્કોપ આપણા ધર્મની અંદર ઉભો કરવામાં આવેલો છે. એટલે આપણે મત મતાંતરો, પંથો, સાંપ્રદાયિક સંકીર્ણતાઓ બધું મૂકી અને ભારતીય તરીકે આપણી સંસ્કૃતિનું ગૌરવ સાચવી રાખીને આગળ ચાલુ થયું. અને આપણા જે પૂજ્ય પુરુષો હોય તેમને હલકા ચિતરવાની વૃત્તિ, તેમના ઉપર આક્ષેપો કરવાની વૃત્તિથી દૂર રહેવું જોઈએ. આપણા પૂજ્ય પુરુષો, વિશ્વના કેટલાય વિચારકો તેમને પૂજ્ય માને છે. તમે કૃષ્ણને ગમે તેવા માનતા હો, પરંતુ વિશ્વના મહાન વિચારકો આજે ઇંગ્લેન્ડ, અમેરિકાના તત્વજ્ઞાની કૃષ્ણ અને તેમની ગીતાને સર્વશ્રેષ્ઠ ચિંતક અને ગ્રંથનું નામ આપે છે, તેના પર લખે છે. બોલો, એ લોકો તમારા જેવો કાદવ ઉછાળવામાં રસ લેતા નથી. તમે ગમે તેમ માનતા હો, પણ તે લોકો રામાયણ અને તમારી ગીતા, તમારા ઉપનિષદો, તમારા મહાભારતો, તે ગ્રંથોને ઉત્તમ સમજે છે અને પોતાની ભાષામાં તેના અનુવાદો કરે છે. આજે રશિયન ભાષામાં રામાયણના અનુવાદો થયા, ગીતાના દુનિયાની મોટી મોટી ભાષામાં અનુવાદો થયા છે, અને માણસો વાંચે છે, અભ્યાસ કરે છે, કહે છે કે આમાં જે જ્ઞાન છે તેવું જ્ઞાન દુનિયાના કોઈ પણ ધર્મગ્રંથમાં ભાગ્યે જ આપણને જોવા મળે. પણ તમે જેવા નપાવટ છો, નમાલા છો ભારતીયો, કે દુનિયાની બીજી પ્રજાઓ, બીજા વિચારકો તમારા મહાપુરુષોના અને તમારા ધર્મગ્રંથોના ગુણગાનો ગાય છે, અને તમે એમને ઉતારી પાડવાના પ્રયત્નો કરો, કૃષ્ણને ઉતારી પાડવાના પ્રયત્નો કરો. કોઈ કે નરકમાં ગયા છે, મને કોઈએ પૂછેલું કે કૃષ્ણ નરકમાં? મેં કહું ભાઈ, જેમણે કહેતા હશે તે પોતે નરકમાં ગયા હોય તો જ ખબર પડે ને. કોણ નરકમાં છે આપણે જઈએ તો જ ખબર પડે ને. ગયા હશે જોવા માટે તો કૃષ્ણ કદાચ દેખાડા હોય, શું બની શકે. અને જેને કમળો થયો એને ધોળું દેખાય નહીં, પીળું દેખાય, એટલે નરકમાં તો કૃષ્ણ શું કામ જાય? તો નરકમાં
જીવોનો ઉદ્ધાર કરનારા છે, નારકીય જીવોનો ઉદ્ધાર કરનાર. ડિસ્ટ્રિક્ટમાં ગયા હોય જીવોનું કલ્યાણ કરવા તો જુદી હોય છે. બાકી એ કઈ કૃષ્ણ નરકમાં જાય, એ તો આખા વિશ્વનું કલ્યાણ કરનાર છે. તો આ રીતે આપણા મહાપુરુષોને ઉતારી પાડવાની વૃત્તિ, એમના ઉપર ખોટા આક્ષેપો હીન બતાવવાની વૃત્તિ આપણી પોતાની હીનતા બતાવે છે. પાદરીઓને એનાથી મદદ મળે છે, અને પાદરીઓ આપણા મહાપુરુષોની સામે આક્ષેપો કરવામાં, આપણા ગ્રંથોની સામે આક્ષેપો કરવામાં આનંદ માને છે. આપણે પણ જો એમને જ ચીલે ચાલીએ તો પછીથી આપણે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ નથી રાખતા, તેમજ આપણે માનવું જોઈએ. આપણા મહાપુરુષોની પ્રતિભાને ઊંચી રાખીએ, આપણા ગ્રંથોની પ્રતિભાને ઊંચી રાખીએ. આપણે ઊંચા છીએ તેવું બતાવવા, તેમને અલકા બતાવવાની જરૂર નથી. એક પર્વતનું શિખર ઘણું ઊંચું હોય એનો અર્થ એમ નહીં કે બીજા પર્વતના શિખરને તે તોડી નાખવાનો ઓર્ડર કરે. બીજા પર્વતના શિખરો પણ ઊંચા હોય, એક શિખર ઊંચું એનાથી બીજું વધારે ઊંચું, વધારે ઊંચું, વધારે ઊંચું. કેટલાક શિખરો વળી સમાંતર પણ હોય, એક જ સરખા હોય, એમાં બધા શિખરોની શોભા છે. એમ બધા જ મહાપુરુષો ઉત્તમ, બધા મહાપુરુષો મહાન, એ પરમાત્માના જ બધા અવતારો છે, પ્રતિરૂપો છે. પછી એમાં ભેદ છે જ ક્યાં? આ જાતનો એપ્રોચ, આ જાતનું દ્રષ્ટિબિંદુ કેળવો તો કોઈની સામે ખોટા આક્ષેપો કરવાની આવશ્યકતા નહીં રહે, અને આપણે યુનાઇટેડ રહી શકીશું, સંગઠિત બની શકીશું, અને સંગઠિત બનવાથી આપણને ફાયદો થશે, લાભ આપણને મળશે. આવતીકાલે શંકરાચાર્ય મહારાજે ભક્તિની જે જ્ઞાનમય વ્યાખ્યા આપી તેના ઉપર આપણે વાર્તાલાપ કરીશું, અને એની સાથે સાથે ભક્તિને જગાવવા માટેનું સાધન જે છે તે સાધનની પણ ચર્ચા કરીશું. કારણ કે આપણે તો હવે સાધન પણ વિચારવું પડશે, આપણે ભક્તિ તો કરવી જ પડશે ને, હવે તો કેવી રીતે કરવી, શું કરવું, આરંભ કેવી રીતે કરવો, પ્રેમ જગાવવા માટે કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ, તેની ચર્ચા પણ આવતીકાલે આપણે કરીશું, જેથી આપણને તે સાધનની ચર્ચાથી વધારે પ્રમાણમાં મદદ મળશે.
Thank you. શન ઇન્દ્ર બૃહસ્પતિ શનો વિષ્ણુ ગુરુક્રમા ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણા પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ.